તારીખ 23/12/1992 શ્રી સમયસર ગાથા 38 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 63
જેને દર્શન જ્ઞાન ચારિત્ર ની મોક્ષ માર્ગ ની દશા પ્રગટ થઈ છે તેવા ધર્મી જીવને સ્વરૂપ નો અનુભવ કેવો હોય છે? સ્વરૂપ સંચેતન એટલે સ્વરૂપ નું અનુભવન એ કેવું હોય છે એનું આચાર્ય મહારાજ આ કથામાં વર્ણન કરે છે. શુદ્ધાત્મા એટલે જીવ તત્વ જેનો અનુભવ છે, જેનું અવલંબન છે, એ તત્વ કેવું છે? અનુભવથી અનુભવ જ્ઞાને કરીને જણાયું એવા જીવ તત્વને અહીંયા દર્શાવવું છે, એમ કહીને અહીંયા એવા જીવ તત્વને દર્શાવવું છે, દેખાડવું છે. પહેલું એ કહ્યું કે હું ચિન્ માત્ર જ્યોતિ છું, ચૈતન્ય માત્ર જ્યોતિ છું, તેથી હું એક છું. બીજા જીવ કે અજીવ થી સર્વથા હું ભિન્ન છું. એક છું એટલે બીજા થી સર્વથા ભિન્ન છું. દ્રવ્ય થી, ક્ષેત્ર થી, કાળ થી ને ભાવ થી સર્વથા એવું પોતાને પોતાના સ્વરૂપ થી એકત્વ રૂપ અને પરથી ભિન્નપણા રૂપ અનુભવ કરે છે. એ અનુભવની સાથે સાથે પોતાની શુદ્ધતા, પવિત્રતા એનો પણ અનુભવ થાય છે અને એમાં નવે તત્વોથી જુદાપણો અનુભવમાં આવે છે. જે વ્યવહારિક નવ તત્વો છે એ નવ તત્વોથી હું જુદો છું, અત્યંત જુદો છું, માટે હું શુદ્ધ છું એવું પોતાનું શુદ્ધત્વ અનુભવ ગોચર થાય છે. હવે તે દર્શન જ્ઞાનમય સ્વભાવ છે એની વાત કરે છે. ચિન્હ માત્ર હોવાથી ફરીને લીધું, જે પહેલા લીધું તું એક પણ આમાં ચિન્હ માત્ર એ શબ્દનો ફરીને પ્રયોગ કર્યો છે. ચિન્હ માત્ર હોવાથી સામાન્ય વિશેષ ઉપયોગાત્મક પણાને ઉલ્લંઘતો નથી, માટે હું દર્શન જ્ઞાનમય છું. એટલે મારામાં ચિન્હ માત્ર પણાને લીધે દર્શનમય પણ છે અને જ્ઞાનમય પણ છે એવું મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ દર્શન જ્ઞાનમય છે અને તે પ્રત્યક્ષ અનુભવ ગોચર છે. દર્શન અને જ્ઞાન નો પર્યાય એ પ્રત્યક્ષ અનુભવ ગોચર છે અને એ બંને પરિણમન ને ઉલ્લંઘતો નહીં હોવાથી, એટલે કે એ પરિણમન છૂટતું નહીં હોવાથી, સતત રહેતું હોવાથી એની સતતતા પોતાના અનંત સ્વભાવને, અનંત ઐશ્વર્યને, અનંત સામર્થ્યને પ્રદર્શિત કરે છે. માટે હું દર્શન જ્ઞાનમય છું. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદન રૂપે પરિણમો હોવા છતાં, શું છે કે મને ઠંડુ લાગ્યું, મને ગરમ લાગ્યું, ગળ્યું લાગ્યું, કડવું લાગ્યું, એવા જે પૂતગળના ધર્મો છે એના વેદન સંવેદન રૂપે એટલે શું કે અધ્યાસિત અવસ્થામાં સંસારી જીવને મિથ્યા દ્રષ્ટિને અધ્યાસિત અવસ્થામાં ઉદગળના જે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ જે ધર્મો છે એ પોતામાં વેદાય છે, અનુભવાય છે, એને ભોગવાય છે એવો એક ખોટો અધ્યાસ થાય છે, આભાસ થાય છે. એવું થતું હોવા છતાં પણ, એવો અધ્યાસ થતો હોવા છતાં પણ તે રૂપે સ્પર્શાદી રૂપે ગંધ રૂપે રસ રૂપે પોતે પરિણમો નથી. અજ્ઞાની જીવ પણ જ્ઞાની તો અનુભવથી ભિન્ન રહે છે, પણ અજ્ઞાની જીવ એ રૂપે સ્પર્શ રૂપે પરિણમો નથી, ગંધ રૂપે પરિણમો નથી, સ્પર્શ રૂપે પરિણમો નથી. એ પરિણમન જળ પદાર્થનું ઉદગળ પરમાણુનું થયું છે, આત્માનું કદી કોઈ આત્માનું થયું જ નથી. એ રૂપે પોતે પરિણમો નથી, માટે પરમાર્થે એટલે કે વાસ્તવિકપણે હું સદાય અરૂપી છું. સ્પર્શરસ ગંધ આદિ વેદાય છે તો પણ એ રૂપે પરિણમન નથી થતું. વેદાય છે એમાં ખરેખર તો જણાય છે, પણ અનુભવ ખોટો થાય છે કે મને એ વેદાય છે, ભોગવાય છે. જો જીવ પૂતગળને ભોગવે તો પૂતગળ પર્યાયને કરી શકે, જો કરી શકે તો ભોગવી શકે. કરતાપણું અને ભોગતાપણું અવિનાભાવી છે. જ્યાં જ્યાં કરતાપણું હોય ત્યાં ત્યાં ભોગતાપણું હોય, જ્યાં જ્યાં ભોગતાપણું હોય ત્યાં કરતાપણું હોય. માટે આત્મા કોઈ પણ પરપદાર્થને ભોગવી શકતો નથી, અને તેથી તેના તે અનુભવને મિથ્યા અનુભવ કહેવામાં આવે છે. ગમે તેટલા પંચેન્દ્રિયના વિષયોનો સંયોગ થવા છતાં એટલે કે પ્રાપ્ત થવા છતાં અતૃપ્ત દશા રહેવાનું કારણ એ છે કે ખરેખર તો ભોગવી શકતો નથી. માન્યું કે મેં ભોગ્યું, મેં ખાધું, હું ધરાણો, પણ ખરેખર આત્મામાં એક પરમાણુનો સ્પર્શ થયો નથી એટલે તૃપ્તિ નહીં થાય. કોઈ પણ વિષયથી કોઈ પણ જીવને તૃપ્તિ નહીં થવાનું કારણ એ જ છે, અતૃપ્ત રહેવાનું કારણ એ છે કે એ રૂપે પરિણમન નથી. માટે હું સદાય અરૂપી છું, તેથી હું સ્પર્શ રસ ગંધ વર્ણ વિનાનો છું. આવો પોતાને અનુભવ થાય છે. નિર્વિકલ્પ અનુભવમાં બધા ભેદો ગર્ભિત છે, એક સાથે બધા ભેદોનું અભેદ સ્વરૂપ છે એનો અનુભવ થાય છે, અભેદભાવે થાય છે. આવા ભેદભાવ સમજાવે છે, કહે છે વિકલ્પથી એવા ભેદભાવ ક્યાં હોતા નથી, એટલું સમજી લેવું. હા, એટલે શું છે કે એવા સંવેદન રૂપે પરિણામો હોવા છતાં એટલે એને ખબર તો પડે છે કે આ ટાઢો છે, ગરમ નથી, આ કડવું છે ને મીઠું નથી. કેમ કે સ્વાદ છે એ વેદવાનો વિષય છે, એ અપેક્ષા એ એની મર્યાદા લેવી. શું ખરેખર જો વેદી શકતો હોય તો એક થઈ જાય, તો કરતા પણ થઈ જાય, પણ જ્ઞાની તો થતો નથી, અજ્ઞાની એ થતો નથી એમ કે છે. શું જ્ઞાની તો થતો જ નથી અનુભવથી, કેમ કે એને એ પ્રત્યક્ષ ભિન્નપણાનો અનુભવ છે, પણ જ્ઞાની તો એમ કે છે કે અજ્ઞાની એ થતો નથી એમ વાત છે. વસ્તુ સ્થિતિ છે એ તો શું, પણ એનો જે અનુભવ છે કે હું ભોગવું છું, મને ભોગવાય છે, એને બતાવવા માટે એમ કહ્યું કે સંવેદન રૂપે પરિણમો હોવા છતાં તે રૂપે થયો નથી, પરિણમો નથી, માટે હું સદાય રૂપી છું. એટલે જ્ઞાની એમ કે છે કે અનંતકાળ સુધી એમ પરિણમો ને, હું અનંતકાળ સુધી સંવેદન રૂપે પરિણમો, છતાં એ રૂપે તો હું પરિણમો નહીં, મારો અનુભવ બોલે છે. હું સ્પર્શ રૂપે નથી થયો, હું ગંધ રૂપે નથી થયો, હું વર્ણ રૂપે નથી થયો, માટે હું અરૂપી છું એમ ન લીધું, હું સદાય અરૂપી છું. ભૂતકાળમાં એમ પણ અનુભવ થયો, છતાં પણ અત્યારે જ્ઞાન એમ થયું કે હું ત્રણે કાળે અરૂપી, ત્રણે કાળે લીધું સદાય. નાની થયો ત્યારથી અરૂપી છું એમ ન લીધો, હું તો સદાય અરૂપી છું. આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો, આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો, આ હું પ્રતાપવંત રહ્યો. શું એ સ્વતંત્રતા બતાવે છે કે મારી સ્વતંત્રતા છે, જેમાં કોઈનો હસ્તક્ષેપ થઈ શકે એવો નથી, તે મારા સ્વરૂપ અનુભવમાં હું સ્વતંત્ર છું. મારા સ્વરૂપ અનુભવમાં હું સ્વતંત્ર છું. હું મને મારા ભિન્ન સ્વરૂપને, સર્વથી ભિન્ન એવા મારા સ્વરૂપને હું અનુભવ, એ અનુભવને બાધા પહોંચાડવા જગતમાં કોઈ પદાર્થને સામર્થ્ય નથી, કોઈ સમર્થ નથી કે મારા અનુભવને બાધા પહોંચાડે કે મને રોકી શકે. સ્વરૂપાનુભવ કરતો મને રોકી શકે એવો જગતમાં કોઈ પદાર્થ નથી. શરીરની વેદના તો રોકે કે ન રોકે, શરીરમાં પીડા થાય એ પીડાથી અનુભવ રોકાઈ જાય કે ન રોકાઈ જાય? શું કે સાતમી નારકીની વેદના હોય તો પણ એ વેદના સ્વરૂપ અનુભવને રોકી શકતી નથી. ત્યાં પણ નવો સ્વરૂપનો અનુભવ, કોઈ સમ્યક દ્રષ્ટિ તો સાતમી નારકીમાં જાય નહીં, છતાં ત્યાં સમ્યક દર્શન થાય, એને પહેલું સમ્યક દર્શન ત્યાં થાય છે, નવું સમ્યક દર્શન થાય છે, તો એ પીડાને અનુભવ છે એ બે સામી સામી ચીજ છે. કોનો વિજય થાય છે કે અનુભવનો વિજય થાય છે? પીડાનો વિજય નથી થતો, એટલા માટે એને જીન માર્ગ કહેવામાં આવ્યો છે. જીતે છે સાતમી નારકીની વેદનાને જીતીને અનુભવ કરે છે, એવો પોતે પ્રતાપવંત રહ્યો. શું કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવને પોતાની સ્વતંત્રતાનું બરાબર જ્ઞાન થાય છે અનુભવથી. આવો શબ્દ વાપર્યો છે 47 શક્તિમાં એક જગ્યાએ, પ્રતાપવંત પ્રભુત્વ શક્તિમાં છે ને, સાતમી પ્રભુત્વ શક્તિ. જેનો પ્રતાપ અખંડિત છે, કોઈથી ખંડિત કરી શકાતો નથી, એવા સ્વાતંત્રથી શોભાયમાન પણ જેનું લક્ષણ છે, સ્વાધીનતાથી શોભાયમાન પણ જેનું લક્ષણ છે, એવી આત્માની પ્રભુત્વ શક્તિનો અનુભવ. એટલે આત્મા પ્રભુ છે, સ્વતંત્ર સ્વાધીનપણે પોતે અખંડ પ્રતાપથી પોતાના સ્વરૂપને વિશે શોભી રહ્યો છે, એવા એવા સ્વરૂપનો પોતાના પ્રભુપણાનો અનુભવ થાય છે કે હું પ્રભુ છું. બહારમાં ચાર ગતિમાંથી કોઈ પણ ગતિ હોય, અને સિરિયન્ટ હોય તો એ પ્રભુ છે, નારકી હોય તો પણ એ પ્રભુ છે, મનુષ્ય હોય ને ચાંડાળ હોય ભંગી હોય તો પણ એ પ્રભુ છે. એ પ્રભુતાનો અનુભવ કરે છે. એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જોકે મારી બહાર અનેક પ્રકારની સ્વરૂપ સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે, મારી બહાર છે એ બધા છ દ્રવ્યો છે, એને પણ પોતાના અનંત ગુણોની સંપદા છે, સંપત્તિ છે, તેનાથી તે બધા પ્રગટ થઈ રહ્યા છે, સ્ફુરાયમાન થઈ રહ્યા છે, એવા અનંત દ્રવ્યો છે, તો પણ કોઈ પણ પરદ્રવ્ય પરમાણુ માત્ર, એક પરમાણુ માત્ર, બીજા તો ઘણા તો નહીં પણ એક પરમાણુ માત્ર પણ મારા પણ મને ભાસતો નથી, લાગતો નથી. શરીર તો અનંત પરમાણુનો જથ્થો છે, પણ એક પરમાણુ મને મારા પણ ભાસતો નથી. શરીર સારું રહે તો એ વાત આમાં ઉડી જાય છે. શરીરનું જે થવું હોય તે થાય, અનંતા શરીર મળી ગયા. કેટલા મળ્યા અત્યાર સુધી? અનંતા શરીર છોડ્યા. એક પરમાણુ આત્મામય થયું નથી, આત્મામાં એક પરમાણુનો લાભ થયો નથી, આત્માને એક પરમાણુ મળ્યું નથી અને કદી મળવાનું નથી. એવું ભિન્નપણું જુદાપણું મને ભાસે છે કે મારું એક પરમાણુ પણ મને પોતાપણે મારાપણે ભાસતું નથી. કે જે મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે. આજે આગળ ગાથા ચાલી ગઈ આપણે 31, 32, 33 ગાથા. એમાં એ વાત લીધી કે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ થાય છે, ત્યાં પણ દર્શન મોહ છે, અને ભાવે ભાવક શંકર દોષ થાય છે, ત્યાં પણ દર્શન મોહ છે. એટલે કે પરદ્રવ્યને જાણતા પરદ્રવ્યથી ભિન્નપણું ન રહે, ત્યાં પરદ્રવ્યથી એકત્વ સધાય છે, તેને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કહે છે. અને પરદ્રવ્યને ઈષ્ટ અનિષ્ટપણે ભાવતા, કેવી રીતે ઈષ્ટ અનિષ્ટપણે ભાવતા તેમાં પરદ્રવ્ય સાથે એકત્વ થાય છે, તેને ભાવ્ય ભાવક શંકર દોષ કહેવામાં આવે છે. એ બંને પ્રકારના દોષમાં દર્શન મોહ સામાન્ય છે. દર્શન મોહને લઈને એવું પરિણમન થાય છે. તો કહે છે કે હવે મને એટલું ભિન્નપણું ભાસ્યું છે કે એક પણ પરમાણુ મને આત્મા રૂપે કે પોતાપણે ભાસતું નથી, કે જેને લઈને હવે મને એ જણાતા જ્ઞેયજ્ઞાયક શંકર દોષ ઉત્પન્ન થાય કે ભાવ્ય ભાવક શંકર ઉત્પન્ન થાય એવો કોઈ પ્રકારનો દોષ ઉત્પન્ન થઈને મને મોહન મારા મને મારામાં મોહને ઉત્પન્ન કરી શકશે નહીં. એનો અર્થ એ છે કે અન્ય પદાર્થમાં પોતાપણું ભાસવું તે જ મોહ છે. મોહનું સ્વરૂપ શું? અન્ય પદાર્થમાં પોતાપણું ભાસવું, બીજા પદાર્થમાં પોતાપણું ભાસવું, બીજા જીવમાં, બીજા અજીવમાં, ક્યાંય પણ પોતાપણું ભાસવું, એનું નામ મોહ છે. અને એ મોહ છે અનંત પ્રકારના દોષોને પાંગરવાનું મૂળિયું છે. એ મોહ છે એ બધા જ દોષોને ઉત્પન્ન કરનારો મૂળ છે. આખા સમયસારનો બેઝ જેને કહેવાય, પાયો આ છે કે તું જુદો છું, જુદો છું. અત્યાર સુધી તારું પરિભ્રમણ છે તે અન્ય પદાર્થમાં પોતાપણું માનવાને લીધે છે. પરમાં નિજબુદ્ધિ થવાથી પરિભ્રમણ થયું છે. નિજમાં નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણ મટે. આ સાદી સીધી વાત છે. પરિભ્રમણ છૂટવાની ને પરિભ્રમણ થવાની બહુ સાદી સીધી વાત છે. ફરી એક થઈને એટલે એકત્વ પણ પ્રાપ્ત કરીને ભાવમાં દ્રવ્ય એક થતા નથી. કોઈ પદાર્થ દ્રવ્ય એક થતા નથી, પણ મોહથી એક પણ અનુભવમાં આવે છે. એવો મોહ ઉત્પન્ન કરે એવું હવે મારામાં બનશે ને, કેવી આ ધર્મી જીવને નિશંક પ્રતીતિ થાય છે કે હવે મને જે મારો સ્વરૂપાનુભવ થયો, ભિન્ન ચૈતન્યનું અનુભવ જ્ઞાન થયું, તેથી હવે ક્યારે મને એકત્વનો મોહ ઉત્પન્ન થશે આવી ખાતરી થઈ ગઈ છે. કેમ નહીં ઉત્પન્ન કરે? કારણ કે નિજ રસથી જ મોહને મૂળથી ઉખાડીને શું મેં કર્યું છે કે ચૈતન્ય રસ છે, આત્મરસ છે. નિજરસ એટલે આત્મરસ છે. એ આત્મરસ મને એટલો પ્રગટ થયો છે કે મેં મોહને મૂળથી ઉખાડીને ફેંકી દીધો છે. શું? જે સ્વાનુભવ છે એ અત્યંત આત્મરસે તરબોળ થયેલું પરિણમન છે. અનુભવને રસથી જો વર્ણવવામાં આવે તો અત્યંત અત્યંત જેને આત્મરસ ઉપજે, આત્મસન્મુખ થઈને પોતાના સ્વરૂપને જ્ઞાનમાં શ્રદ્ધાનમાં લેતા અત્યંત અત્યંત આત્મરસ ઉપજે ત્યારે એને સ્વરૂપાનુભવ ઉત્પન્ન થાય, સદોપયોગની ઉત્પત્તિ થાય. તેને
આત્મરસમાં ધરબોળ
થઈ જાય છે, ડૂબી જાય છે, આત્મરસમાં ડૂબી જાય છે. એવા નિદ્રષ્ટિ મેં મોહને મૂળથી ઉખાડી નાખ્યો છે. ઉખાડી નાખ્યો છે એમ ન કીધું, આવી રીતે ઉખાડી નાખ્યો છે એમ કીધું. શું કે મારા આત્માના ચૈતન્યના અમૃત રસમાં હું ડૂબી ગયો, એને લઈને મેં મોહને ઉખાડી નાખ્યો છે. કેવો ઉખાડ્યો છે કે ફરીને અંકુર ન ઉપજે એવો ઉખાડ્યો છે. પછી ફરી એમાંથી પછી હવે એનો એક અંકુર ફૂટશે નહીં, મોહનો એક અંશ પણ ઉત્પન્ન નહીં થાય. એવો નાશ કરીને મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયો છે. મોહમ ઉન્મૂલ્ય, સમૂલમ મોહમ ઉન્મૂલ્ય, મહતો જ્ઞાન ઉદ્દત્યસ્ય પ્રસ્ફુરિત તત્વાત. મહાન જ્ઞાન નો ઉદ્યોત, મહાન જ્ઞાન નો પ્રકાશ મને પ્રગટ થયો છે. મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયો છે. અને જે તો જુદી જુદી ભાષા જ્ઞાનીઓ કરે છે કે નહીં, શ્રીમદજી શું લખ્યું કે મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન વર્તે છે. વર્તે છે, વર્તે છે લીધું. ભવિષ્યમાં મને કેવળ જ્ઞાન થશે એમ ન કીધું, અત્યારે મને વર્તે છે. આમ છે, વર્તે છે તે વિદ્યમાન છે. કેવળ જ્ઞાન તો એક સમયની પર્યાય છે, પણ એનાથી અનંત ગુણ વિશિષ્ટ સર્વજ્ઞ શક્તિ છે પોતામાં, અને એ સ્વરૂપે પોતાનો સાક્ષાત અનુભવ વર્તે છે. માટે હું અનંત કેવળ જ્ઞાન સ્વરૂપે વર્તી રહ્યો છું, મોજુદ હયાતી ધરાવી રહ્યો છું. એમ એની અંદર પોતાના અસ્તિત્વ ગ્રહણની નિશંકતા છે, અને વ્યાપીને વ્યાપ વ્યાપક ભાવે વેદનથી ગ્રહણ કરેલી ચીજ છે. મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયો છે એટલે હવે હું અંધારામાં નથી. હું કોણ છું, ક્યાં છું, કેવું છું, બીજા કોણ છે, ક્યાં છે, એ બધું મને પ્રકાશમાં છે, મારા જ્ઞાનના પ્રકાશમાં છે. હવે મને કઈ ગડબડ થાય એવું નથી. એ રીતે પોતાના અનુભવને ધર્માત્મા પ્રગટ કરે છે, અને એ પ્રગટ કરવામાં ક્યાંય પણ દોષ નથી. એમ કહેવામાં એમને કોઈ દોષ નથી. એ જેવું છે એવું કહે છે, નિર્દોષ થઈને જેવું છે એવું કહે છે. આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો. પોતે મોહના ઉદય ભાવે પરિણમતો હતો. અહીંયા કર્મના પરમાણુમાં મોહનો ઉદય હતો, દર્શન મોહિની પ્રકૃતિનો. અને જીવના ભાવમાં ભાવ મોહ હતો, મોહ ભાવ ચાલતો હતો. એ મોહ ભાવને ઉદય કહેવામાં આવ્યો છે. ક્યારથી એવું હતું? અનાદિકાળથી અજ્ઞાની હતો, મોહ ભાવે પરિણમી રહ્યો હતો. તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળ બુદ્ધિથી જ્ઞાની થયો. શું કહે છે? કોને પેલા સંભાળ્યા? પેલા ગુરુદેવને સંભાળ્યા. જયચંદજીની ભાવાર્થ છે. અને મુનિઓ પણ પોતાના શ્રી ગુરુના ઉપકારનું સ્મરણ કર્યા વિના રહેતા નથી. આ એક ગુરુ પ્રત્યેની ઉપકાર વૃત્તિ છે કે જ્યાં સુધી થોડો પણ રાગ રહે સાધકને ત્યાં સુધી એ ઉપકાર વૃત્તિને તે પ્રદર્શિત કર્યા વિના રહેતા કેમ કે હું તો અનાદિથી અજ્ઞાની હતો. કોઈ પણ આત્માને ક્યારે પણ કોઈ પણ ગુરુ ન મળે ને એને જ્ઞાન થયું હોય, એનો મોહ દૂર થયો હોય એવું બનતું નથી. એ અનાદિ સ્થિત પાવે નહીં ગુરુ ગમ વિના, એ અનાદિ સ્થિત એ વસ્તુ સ્થિતિ છે. એટલે તો આ જગતમાં એક અંશે પણ સાતા છે તો એ સત્પુરુષનો સદગુરુનો પ્રતાપ છે એમ કહેવાય છે. કોઈ જીવને એક અંશે પણ જો સાતા છે ત્યાંથી માંડીને અનંત પરમાનંદની દશા પ્રગટ થઈ છે એ શ્રી ગુરુનો પ્રતાપ ગણવામાં આવે છે. આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો, તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો. એનો એ વખતે કાળ પામ્યો, અહીંયા ઉપદેશ મળ્યો, બે વાત ભેગી થઈ. પાંચે સમવાય સાથે લઈ લેવા, શ્રી શ્રી ગુરુ નિમિત્ત છે, કાળલબ્ધિ તે કાળની ક્રમબદ્ધ અવસ્થા છે, તે કાળની પરિપક્વ ક્રમબદ્ધ અવસ્થા છે, અને તે કાળે જીવનો પુરુષાર્થ હોય હોય ને હોય જ, પુરુષાર્થ ન હોય અને કાળ લબ્ધિ હોય એમ બની શકતો નથી. શ્રી ગુરુ અનંતવાર મળ્યા તો પણ પોતે પુરુષાર્થ ન કર્યો અને કાળલબ્ધિ પકાવી નહીં. પુરુષાર્થે કાળલબ્ધિ પાકે છે, વગર પુરુષાર્થે પાકતી નથી. ક્યારે જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું. જ્ઞાની થયો ત્યારે શું થયું કે પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું, પોતાના સ્વરૂપનું પારમાર્થિક જ્ઞાન થયું, પરમ પ્રયોજનભૂત જ્ઞાન થયું, પરમ શાંતિ ઉપજાવે એવું જ્ઞાન થયું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું અને દર્શન જ્ઞાનમય છું. ચાર મુદ્દા લીધા છે એક ગાથામાં, એક શુદ્ધ સદા અરૂપી અને જ્ઞાન દર્શનમય.
એવું બધું વિચારીને જો મને પોતાનું સંતોષ
પુરુષાર્થ ન કરે તો કઈ એને મળ્યું છતાં નહીં બળ મળવા બરાબર છે. શું વિષય કષાય સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ, એને યોગ નથી પણ તેને યોગ છે તે અયોગ બરાબર છે, યોગ નહીં થવા બરાબર છે. આ એક પદ છે ને સમજીને. પુરુષાર્થની વાત તો પહેલી છે. જૈન માર્ગ, જૈન દર્શન એ પુરુષાર્થ પ્રધાનતા ને નિરૂપણ કરતું દર્શન છે. પુરુષાર્થની પ્રધાનતા છે મોક્ષ માર્ગમાં. જેટલો પુરુષાર્થ એટલી જ કાર્ય સિદ્ધિ જલ્દી શીઘ્ર થાય છે. કોઈ જીવ 8 વર્ષે સમ્યક દર્શન પામીને ત્યારે જ કેવળ જ્ઞાન પામે છે અંતર્મૂર્તમાં, એનું શું કારણ? પુરુષાર્થ તીવ્ર છે. કોઈ જીવને સમ્યક દર્શન પામ્યા પછી અસંખ્ય અબજ વર્ષ જાય છે, એનું કારણ શું છે? પુરુષાર્થ ઢીલો છે, પુરુષાર્થ મંદ છે. અને કોઈ જીવને દેવગુરુ શાસ્ત્ર વિતરાગી સત્પુરુષ સદગુરુ આદિ મળ્યા છતાં ટોડરમલજીએ તો મોક્ષ માર્ગ પ્રકાશકમાં 9મા પ્રકરણમાં શરૂઆત ત્યાંથી કરી છે. મોક્ષ માર્ગ પ્રકાશક 9મા પ્રકરણ કે મોક્ષ માર્ગમાં પુરુષાર્થની પ્રધાનતા છે. કાળલબ્ધિ અને નિમિત્તાદિ હોવા છતાં પણ મોક્ષ માર્ગમાં પુરુષાર્થની જ પ્રધાનતા છે. તે પુરુષાર્થ સાધ્ય છે અને એ વાત મુખ્ય કરવી. બીજી બધી વાત ગૌણ કરવી. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો. આવું આત્મજ્ઞાન થવાથી, જાણવાથી એટલે શું કે આવું આત્મજ્ઞાન થવાથી મોહનો સમૂળ નાશ થયો. અને મોહનો નાશ થયો એટલે ભાવક ભાવ અને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન થયું. જ્ઞેય જ્ઞાયક શંકર દોષ મિટ્યો અને ભાવે ભાવક શંકર દોષ પણ મટ્યો. એટલે ભાવક ભાવથી એટલે કર્મના પરમાણુથી ભેદ જ્ઞાન થયું અને એ સિવાયના બીજા જ્ઞેયોથી પણ ભેદ જ્ઞાન થઈ ગયું. એટલે જુદાપણાનું જ્ઞાન થયું. પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી, ભેદ જ્ઞાન થયું ત્યારે પોતાના અનંત ગુણની સંપત્તિ છે એનો અનુભવ થયો કે હું દરિદ્રી નથી પણ મારામાં અનંત ગુણની સંપત્તિ રહેલી છે. આ પ્રોપર્ટી છે જીવની. શું ગુણને શું કહેવાય છે? વિજ્ઞાનની ભાષામાં પ્રોપર્ટી કહેવાય છે. શું? વિજ્ઞાનમાં એ શબ્દ આવે છે. સાયન્સમાં ગુણને પ્રોપર્ટી કહેવાય છે અને ધર્મને કેરેક્ટર કહેવાય છે. આવે છે કે નહીં? શું? કેમિસ્ટ્રીની શરૂઆતમાં જ આવે છે, રસાયણ વિજ્ઞાનની શરૂઆતમાં આ વાત આવે છે. શું? પોતાની સ્વરૂપ સંપત્તિ અનુભવમાં આવી, પણ તે કોઈ સમ્યક દ્રષ્ટિ તો બહુ ગરીબ હોય, મજૂરી કરતો હોય, રેકડી ચલાવે છે કે નહીં? મજૂરી માથે પાટીની જેમ માથે પોટલા ઉપાડતો હોય, સ્ટેશન નો મજૂર હોય, લ્યો ઠીક સામાન ઉપાડતો હોય, હોય કે ન હોય? તો કે છે કે મારી સ્વરૂપ સંપત્તિ મને અનુભવમાં આવી છે. આ બહારનો વેશ છે તે હું નથી, પણ હું તો ત્રણ લોકનો નાથ છું. શું અનુભવમાં આવ્યું? હું કે હું ત્રણ લોકનો નાથ છું, કેવું અનુભવમાં આવ્યું? બહારમાં તો હાવ ગરીબ છે, છીંથરાલ કપડા હોય છે, તો કે પણ એ ક્યાં હું છું? કપડા હું નથી, શરીરે હું નથી, મજૂરીપણાનો ઉદય પણ હું નથી, હું તો ત્રણ લોકનો નાથ છું. એવું લક્ષમાં છે, એના લક્ષ્ય બધું પરિણમન ચાલે છે. મજૂરીનું પરિણમન એ ત્રણ લોકના નાથના લક્ષ્ય ચાલે છે. શું? અને વાંચન સ્વાધ્યાય એના લક્ષ્ય ચાલે છે. શું? ગુરુદેવ શ્રીનો બોલ છે પરમાગમ સારમાં, ત્યારે બહુ થાય છે ત્યારે લક્ષ થઈ જાય છે. ૩૫૯ નંબર છે પરમાગમ સારમાં. હું પૂર્ણાનંદ નો નાથ જ્ઞાયક પ્રભુ છું, પરમેશ્વર છું. શું? હું પૂર્ણાનંદ નો નાથ જ્ઞાયક પ્રભુ છું, પરમેશ્વર છું. એમ જ્ઞાયક ના લક્ષ્ય જીવ સાંભળે, સાંભળતા પણ લક્ષ જ્ઞાયક નું રહે. શું? ચિંતવન માં પણ જ્ઞાયક નું લક્ષ્ય રહે. શું? અને લક્ષ રહે એટલે એને પુરુષાર્થ ઉપડીને મંથન માં પણ લક્ષ જ્ઞાયક નું રહે. આમ લક્ષ થઈ ગયા પછી સ્વરૂપ સન્મુખતાથી માંડીને અનંત કાળ પર્યંત એ પરિસ્થિતિ છૂટતી નથી. હું સુખી છું એમાં એમ કીધું, બાકી બધા દુખી છે. એક હું જ સુખી છું એમ લીધું, કેમ કે અંદર થી સુખ નો અનુભવ થતો હતો, બહાર થી સુખ નો અનુભવ થતો નથી. કરોડો અબજો રૂપિયા મળ્યા પછી પણ જીવને દુઃખ તો અનેક પ્રકારના રહે છે, કાં તો શરીરનું દુઃખ હોય, આ બીજા અનેક પ્રકારના ઉપાધિના દુઃખ હોય છે. અને ઓલા રૂપિયા એને સુખ આપી શકતા નથી. જ્યારે અંદરથી આત્મામાંથી સુખ ગુણ પ્રગટીને સુખની પર્યાય થાય છે, ત્યારે બહારમાં નારકીની વેદના હોય કે નિર્ધનતા હોય કે ગમે તે હોય, એ જીવ સુખનો અનુભવ કરે છે. ગમે તે પરિસ્થિતિમાં હર હાલતમાં એ સુખ નો અનુભવ કરે છે. સ્વતંત્ર છો એમ કરવા માટે, એમ કરવા માટે સ્વતંત્ર છો. કોઈ રોકતું નથી, પોતાના પરિણામ સિવાય બીજો કોઈ પોતાને રોકનાર નથી. માટે પોતાના પ્રતિબંધક પરિણામોને મટાડવા એટલું નાસ્તિથી કર્તવ્ય છે. પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી, હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય, કે હવે ફરીને મોહ મને કેમ ઉત્પન્ન થશે, કે થવાનો પ્રશ્ન જ નથી. શું કે છે, જાગૃતિમાં તો નહીં પણ સ્વપ્નમાં પણ નહીં. બીજા પદાર્થમાં પોતાપણું જાગતા તો નહીં પણ ઊંઘમાં સ્વપ્નમાં પણ નહીં થાય એમ કે છે. એવું ભિન્નત્વ, કેમ કે ત્યાં પરિણતિ તો ચાલે છે કે નહીં, ઊંઘમાં પણ પરિણતિ ચાલે છે. બરાબર, ભાવના બદલે જ્ઞી જ્ઞાન લીધું. જરા આખું વાક્ય જોઈ લે. ऐसे जानने ते मोह का समूह ते नाश भया, भावक भाव और ज्ञेय भाव तीनी ते ज्ञेय ज्ञान भया. ठीक एम छे, भेद ज्ञान थयुं एटले ज्ञेय ज्ञान थयुं एम समझवाय प्रो छे. एटले शुं छे के भावक पण ज्ञेय छे अने बीजा पदार्थो पण ज्ञेय छे, एनुं भिन्नपणानुं ज्ञान थयुं, ज्ञेय ज्ञान थयुं. હું જ્ઞાન અને તે જ્ઞેય એને બીજા શબ્દમાં અધરવડમાં ભેદ જ્ઞાન કહેવા માટે દોષ નથી. જ્ઞેય જ્ઞાન થયું એમ, જ્ઞેય ભાવતી ની તે જ્ઞેય જ્ઞાન ભયા, આમાં ભેદ જ્ઞાન થયું એમ લખ્યું છે ગુજરાતીમાં. ઢુંઢારીમાં છે જ્ઞેય જ્ઞાન થયા, એટલે એ પર જ્ઞેય અને હું સ્વજ્ઞાન, હું સ્વ તે જ્ઞાન અને તે પર જ્ઞેય, એમ જ્ઞેય જ્ઞાન થયું. તે જ્ઞેય માત્ર છે, હું જ્ઞાન માત્ર છું, આમ લેવું. તે જ્ઞેય માત્ર છે, હું જ્ઞાન માત્ર છું, આવી રીતે જ્ઞાન થયું, એને જ્ઞેય જ્ઞાન થયું એમ કે. અપને સ્વરૂપ સંપદા અનુભવ મેં આવી, અબ ફેરી કાયે કો મોહ ઉપજેગા કે નહીં ઉપજેગા. હવે કોઈ રીતે હવે મને કેમ મોહ ઉત્પન્ન થાય, શું અબ કાહે કો મોહ ઉપજેગા, હવે કેમ મોહ, શા માટે મને મોહ ઉપજે, જ્યાં મોહનો અભાવ કરીને હું જ્ઞાન પ્રકાશમાં આવ્યો પછી મને મોહ શેનો ઉપજે એમ કે છે. શું બળ જુઓ, સમ્યક દ્રષ્ટિનું બળ કેવું છે. સંસારી પ્રાણી એમ કહે છે કે અરે આ મોહથી છૂટી શકાતું નથી. શું વિચારે છે એને, શું લાગે છે, અરે રે આ મોહથી છૂટાતું નથી, અનંતકાળથી મોહ વળગ્યો છે. જોકે મોહ નથી વળગ્યો, પોતે મોહને વળગ્યો છે. અને આ મોહથી છૂટાતો નથી, ત્યારે જ્ઞાની પડકાર કરે છે કે હવે શેનો મોહ ઉત્પન્ન થાય, કેમ કરીને મોહ ઉત્પન્ન થાય, કેમ મોહ ઉત્પન્ન થાય એ પરિસ્થિતિ રહી. હવે 38 ગાથા પૂરી થઈ. હવે એવો આત્માનો અનુભવ થયો, શું તેનો મહિમા કહીને એ જયચંદજીનું લખાણ છે. હવે એવો આત્માનો અનુભવ થયો, તે અનુભવનો મહિમા કહી પ્રેરણારૂપ કાવ્ય આચાર્ય કહે છે. એ અનુભવનો મહિમા શા માટે કરે છે આચાર્ય, અનુભવની પ્રેરણા આપે છે કે આવો અનુભવ કર્તવ્ય છે, આ અનુભવ કરવા યોગ્ય છે, કે આવા જ્ઞાન સ્વરૂપ આત્મામાં સમસ્ત લોક નિમગ્ન થાવ. કોઈને બાકી રાખ્યા, સમસ્ત લોક નિમગ્ન થાવ આત્મામાં. શું જરાય સંકુચિતતા ન રાખે. શું સંકુચિતતા રાખે તો આનંદ આવે નહી, આનંદ ને રોકે છે. સંકુચિતતા છે આનંદ ને રોકે છે. જે અનુભવ થતા જન્મ મરણ રૂપ પરિભ્રમણ અને સર્વ પ્રકારના સાંસારિક દુઃખો નો નાશ થઈ જાય છે, કોઈ દુઃખ પછી રહેતા નથી, તે નાસ્તી અપેક્ષા એ ફાયદો છે. શું કે આ નુકસાન માંથી બીજો, દુઃખ ના નુકસાન માંથી બીજો, કે ચાલી ગતિના 84 લાખ યોનિમાં જન્મવાના દુઃખ અને જન્મ પછી દેહ ત્યાગ થતા મરવાના દુઃખ, પ્રાણ ત્યાગ ના દુઃખ, એ આયુષ્ય દરમિયાન અનેક પ્રકારના રોગ આદિ વ્યાધિ ને ઉપાધિ ના દુઃખ, મૂંઝવણ ના દુઃખ, એ બધા દુઃખ એક આ સ્વરૂપાનુભવ થી ટળી જાય છે. એટલે અનુભવ નો મહિમા અનંત છે અને ગ્રંથ ગ્રંથોમાં અનુભવ નો મહિમા ગાવામાં આવ્યો છે. એ મહિમા કહે છે આચાર્ય મહારાજ, એને અનુભવ કરવાની પ્રેરણા આપે છે કે તમે એ જીવો, એ જગતના બધા જીવો એમ કહે છે, થોડા નહીં પણ બધા જીવો, કેમ કે તમે મારા જેવા છો. તમે કેવા છો? તમે બધા મારા જેવા છો. તમે કોઈ જુદી જુદી જાતના ને જુદી નાતના ને જુદી ભાતના નથી, તમે બધા મારા જેવા છો, કોઈ બાકી નથી, મારી જ જાત છે બધી. માટે તમે બધા મારી જેમ સ્વરૂપ નો અનુભવ કરો. બધા ની આવી ભાવના, તો જ એને આનંદ ઉપજે, નહીતર આનંદ ઉપજે શાંતિ જ ન થાય, અશાંતિ રહે એને. અને મારી જાતના છે એટલે પછી વિશેષતા એ છે કે સ્વરૂપે કરીને પરમાત્મા છે બધા. સ્વરૂપે કરીને પરમાત્મા છે. 15મા વર્ષે એ વાત કરી છે શ્રીમતીએ, તો સર્વાત્મા સમદ્રષ્ટિ દો, આ વચન ને હૃદય લખો, હૃદય માંથી લખી રાખો, કાઢશો નહીં, ભૂસાડશો નહીં, છોડશો બધા મારા જેવા છે, બધાય ને આત્મ શાંતિ પ્રગટો, બધાય ને સુખ પ્રગટો, બધાય આત્માનંદ માં ડૂબી જાઓ, કોઈ બાકી ન રહ્યો. પછી થાય કે ન થાય બીજી વાત છે, પણ ભાવના એવી હોય. મજ્જતુ નિર્ભરમી નિર્ભરમી સમમેવ લોકા આલોક છલંતી શાંતરસ એ સમસ્તા. જો શાંતરસ લીધો ને, આપ લાભ વિભ્રમતી તિરસ્કારિણી ભરેણ પ્રોન્મગ્ન એષ ભગવાન અવબોધ સિંધુ. ભગવાન તો જ્ઞાન નો સમુદ્ર છે, અવબોધ નો સિંધુ છે. આના ઉપર નું કળશ નું કાવ્ય પણ બહુ સારું છે, બનારસીદાસજી યાદ નથી પણ એમાં પણ એ આ શબ્દ વાપર્યો છે. મેં સિંધુ, સિંધુ એટલે સમુદ્ર છું, શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ હે. એ આ 32મા શ્લોક ઉપર નું કાર્ય, શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ હે. વો કર્મ મમ નાહી નાહી બ્રહ્મ કૂપ હે, શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ હે. એ બના સિદ્ધાર્થી આ પદ ઉપર થી કાવ્ય બનાવ્યું છે. એષ ભગવાન અવબોધ સિંધુ, આ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા. વિભ્રમ રૂપ આડી ચાદર ને સમૂગી ડુબાડી દઈને દૂર કરીને પોતે સર્વાંગ પ્રગટ થયો. શું કેવો છે ભગવાન આત્મા? કે જ્ઞાન નો સમુદ્ર છે. સમુદ્ર ની ઉપમા પણ ટૂંકી પડે છે, કેમ કે નીચે સમુદ્ર ને તળિયું છે. સમુદ્ર ને નીચે તળિયું છે. આપણે જે પૃથ્વીમાં રહીએ છીએ એને 2 મોટા સમુદ્ર ગણવામાં આવ્યા છે, અટલાન્ટિક અને પેસિફિક. પેસિફિક ઓશન, ઓશન મહાસમુદ્ર ને ઓશન કહે છે, નહીતર સી કહે છે. સી એટલે સમુદ્ર, મોટો સમુદ્ર હોય એને ઓશન કહે છે. પેસિફિક ઓશન અને અટલાન્ટિક ઓશન અમેરિકાની નીચેની બધે સમુદ્ર છે મોટા સમુદ્ર, એને પણ સાડા પાંચ છ માઇલ નીચે જાઓ સીધા તો એને તળિયું આવે છે, પણ આ જ્ઞાનના સમુદ્રને નીચે તળિયું આવતું નથી. એવું અનંત 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 જ્ઞાન છે કે એને તળિયું જ નથી, તળિયા વગરનો સમુદ્ર છે આ. શું એટલે ઓલા સમુદ્રની ઉપમાં ટૂંકી પડે છે? શું આમ તો પૃથ્વીમાં ખાડા ટેકરા છે ને, એમાં સૌથી વધારે ઊંડો ખાડો સાડા પાંચ છ માઇલ નો છે, સૌથી મોટો ટેકરો સાડા પાંચ છ માઇલ નો છે. આ હિમાલય છે, સૌથી માઉન્ટ એવરેસ્ટ છે, સાડા પાંચ છ માઇલ વર્ટિકલી સીધો ઊંચો છે. આટલા ખાડા ટેકરા છે, ખાડામાં પાણી ભર્યા છે એટલે એને સમુદ્ર કહેવામાં આવે છે. પણ જ્ઞાન સમુદ્ર ને નીચે તળિયો નથી, ક્યાં અંત જ આવતો નથી એમ કે છે. ગમે એટલા જ્ઞાન માં નીચે ઊંડે 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 જાવ, ક્યાંય તળિયો આવતો નથી. એવું ભગવાન આત્મા વિભ્રમ રૂપ આડી ચાદર ને આડી ચાદર ઓઢીને હૂતો હતો ભ્રમની. કેવી? કે હું ફલાણો માણસ છું, હું ફલાણો ફલાણો. જે કર્મજનિત અવસ્થા છે, કર્મના ઉદયથી જે અવસ્થા પ્રગટી છે મનુષ્યપણાની ગતિની, એને જ આ પોતાનું સ્વરૂપ માનીને પકડીને બેસી ગયો છે. એ આખી ચાદરને ડૂબાડી દઈને, એટલે કે દૂર કરી દઈને, શું પોતે સર્વાંગ પ્રગટ થયો, ત્રણ મગ્ન, આમ તો ઉન્મગ્ન ડૂબી ગયો એમ કે છે. પોતાના જ્ઞાન સમુદ્રમાં ડૂબી ગયો, તો જ્ઞાન પ્રગટ થયું એને પોતે પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. સર્વાંગ પ્રગટ થયો, જે અનંત ગુણ શુદ્ધ પ્રગટ થયા, સર્વ ગુણાંશે સમ્યક્ત્વ, પોતે સર્વાંગ પ્રગટ થયો છે. તેથી હવે આ સમસ્ત લોક મને અનુભવ થયો ને, તો કે મને એકલા ને થયું કે બધાને થાવ એમ કે છે. ઠીક, હું એકલો ખાવ એમ નહી, સાગમટે નોતરો કોઈને બાકી નહીં. હવે આ સમસ્ત લોક તેના શાંત રસમાં અત્યંત મગ્ન થાવ. આખા જગતના બધા જ જીવો આ આત્માના પરમ શાંત રસમાં અત્યંત મગ્ન થાવ. બધા શાંતિમાં ડૂબી જાવ એમ કે છે. કોઈને જરા પણ ક્લેશ ન થાવ, કોઈને જરા પણ ક્લેશ ન હો. શું એ લીધું છે ને 430માં, તો એ વાત લીધી છે. શું કે બધા આત્માઓને અનવકાશપણે આવી શાંતિ પ્રગટ થાવ, કોઈને જરા પણ મોડું ન થાવ એમ કે છે. મને પહેલા થાય ને પછી બીજાને થાય એમ એ નહીં. ઠીક, અનવકાશપણે એક સમયનો આંતરો રાખ્યા વગર. ભાવના તો કઈ ભાવના છે, બેહદ ભાવના પણ બેહદ છે. સ્વભાવની ભાવના છે ને, સ્વભાવ બેહદ અને એની ભાવના પણ બેહદ છે. તેથી હવે આ સમસ્ત લોક જો અમૃતચંદ્રાચાર્ય લખ્યું છે ત્યારે કેવા ભાવ આવ્યા છે, તાળપત્ર ઉપર શ્લોક લખતા હશે ત્યારે એને કેવા ભાવ આવ્યા છે. આખા જગત શાંતિમાં ડૂબી જાવ ને, હું શાંતિમાં ડૂબ્યો છું, આખું જગત મારી હારે શાંતિમાં ડૂબી જાવ. હવે આ સમસ્ત લોક આત્માના શાંત રસમાં અત્યંત મગ્ન થાવ. કેવો છે શાંતરો, શાંતરસ કે સમસ્ત લોક પર્યંત ઉછળી રહ્યો. ઠીક, મને તો બધે શાંત રસથી ભરેલા આત્માઓ દેખાય છે, અંદર બધા એને શાંતિનો દરિયો ડોલે છે એમ કે છે. શાંતિનો દરિયો બધાને ડોલે છે, આખો દરિયો ડોલે છે. આ ભરતી આવે ને ત્યારે એવું લાગે કે આખો દરિયો ડોલે છે. હા, લોકમાં એટલે આખા લોકમાં સમસ્ત લોક એટલે જે લોકના જેટલા જીવો છે બધા આવી જાય. લોકનો અર્થ કે લોકની અંદર જેટલા જીવો છે લોકાકાશમાં, એટલે આખા વિશ્વમાં 14 બ્રહ્માંડમાં જેટલા જીવો છે એ બધાને શાંતિ પ્રગટ થાવ. પણ એમાં અનંત તો નિગોદના જીવો છે, તો કે એને પણ શાંતિ પ્રગટ થાવ, એને પણ શાંતિ ન હો. તીર્થંકર પ્રકૃતિ એવું છે, જયારે ભગવાનનો જન્મ થાય છે તીર્થંકર દેવ નો જયારે જન્મ થાય છે ત્યારે જન્મ કલ્યાણક વખતે એક વાર તો સાતાની લહેર આખા જગત માં વ્યાપી જાય છે, એવી પુણ્ય પ્રકૃતિ છે ગજબની. કેમ કે આવી ભાવના ભાવી છે, આખા જગત માં શાંતિ થાય એવી ભાવના ભાવી છે ને. તો એ તીર્થંકર દેવ નો જન્મ થાય ત્યારે નારકી ને પણ કડીક તો સાતા થઈ જાય, વેદના માંથી સાતા થઈ જાય. આવી પુણ્ય પ્રકૃતિ છે, પ્રભાવ કેવો છે. જેમ સમુદ્ર ની આડું કઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતો, હા કે છે ને તરણાઓ છે ડુંગર, એમ આખો સમુદ્ર દૂર થી જોવે તો એ ખાલી પટ્ટી દેખાતી હોય, એમાં કઈ એટલું પાટી વાડું આવી જાય તો એને કઈ દેખાતું નથી. અને જયારે આડ દૂર થાય ત્યારે જળ પ્રગટ થાય, જળ પ્રગટ થાય એટલે દેખાય, દ્રષ્ટિમાં પ્રગટ થાય. પ્રગટ થતા લોકોને લોકને પ્રેરણા યોગ્ય થાય કે આ જળમાં સર્વ લોકો સ્નાન કરો, તેવી રીતે એ દ્રષ્ટાંત છે. આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો ત્યારે તેનું સ્વરૂપ નહોતું દેખાતું, જે પોતાનું પરમેશ્વર પદ છે એ નહોતું દેખાતું. હવે વિભ્રમ દૂર થયો ત્યારે યથા સ્વરૂપ જેવું છે તેવું સ્વરૂપ પ્રગટ થયું, ત્યારે પોતાનું પરમેશ્વર પદ છે એ પ્રગટ અનુભવ ગોચર થયું, સાક્ષાત્કાર થયો. તેથી હવે તેના વિતરાગ વિજ્ઞાન રૂપ શાંત રસમાં એકી વખતે સર્વલોક મગ્ન થાઓ. હવે પોતે ભાવના ભાવે છે કે એક સાથે બધા જીવો આવા શાંત રસમાં મગ્ન થાઓ, ડૂબી જાઓ, એમ આચાર્યે પ્રેરણા કરી છે. આચાર્ય મહારાજે અહીંયા પ્રેરણા કરી છે, ભાવના ભાવી છે. અથવા એવો પણ અર્થ છે કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય, જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે નિયમથી એને કેવળ જ્ઞાન પ્રગટ થશે. અને એ કેવળ જ્ઞાન પ્રગટ થતાં સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકી વખતે જ જ્ઞાનમાં આવીને ઝળકે છે, તેને સર્વલોક દેખો. અને આવું કેવળ જ્ઞાન બધાને પ્રગટ થાવ, બધા આત્મા કેવળ જ્ઞાનને અને પરમાનંદને પામો, એવી આચાર્ય મહારાજે પ્રેરણા કરે છે જગતના બધા જીવોને. જે જીવો એ પ્રેરણાને ઝીલે છે એને એમ લાગે છે કે આચાર્ય મહારાજ મને કહી રહ્યા. ગુરુદેવશ્રીને જયારે સમયસાર મળ્યું ત્યારે એમને એમ લાગ્યું કે કુંકુંડાચાર્ય સમયસાર મારા માટે લખ્યું હશે, મને જ્ઞાન થવાનું હતું ને માટે એમણે સમયસાર લખ્યું હતું, એવું એમને ભાસે છે. અને બધા જીવો માટે ભાવના ભાવે છે.